यन्दानम् नमोऽसिद्धानम् नमो आयर्याणम् नमो उवध्यायानम् नमो लोये सब्बसाहुणम् एषो पञ्च नमुकारो सब्बपावपणासनो मङ्गलानम् च सव्येषिम् परमम् अवै मङ्गलम्। अनंत उपकारी परमात्मा श्री वितराग प्रभु ना शासन में भूतकाल में अनेक महापुरुषों थया कि जेने भगवान नी वाणी ने जुदा जुदा ग्रंथ रूपे बनावी अने आपड़ा सुधी पहुंची करी। एमा पूज्य उमा स्वाती जी महाराज साहेब જે લગભગ 2000 વર્ષો પહેલા થયેલા એમણે તત્વાર્થા દિગમ સૂત્ર એ નામનો ગ્રંથ રચ્યો અને આ ગ્રંથ એવો છે કે જે લગભગ બધાને બધા ફિરકાઓમાં માન્ય છે જીને એમાં ઝીણું ઝીણું નવ તત્વનું વર્ણન છે। એમાં પહેલા અધ્યાયમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાયું, બીજાથી ચોથા અધ્યાય સુધી જીવ તત્વનું વર્ણન છે, પાંચમા અધ્યાયમાં અજીવ તત્વનું વર્ણન છે, એમ ક્રમશઃ બધા તત્વોનું વર્ણન છે। એમાં બીજા અધ્યાયમાં જીવ તત્વનું વર્ણન શરૂ કરતા પહેલા પાંચ ભાવોનું વર્ણન આવે છે। ભાવો એટલે સ્વરૂપ, હવે કેટલું સ્વરૂપ આપણા આત્માનું કર્મથી બનેલું છે ને કેટલું સ્વરૂપ સ્વાભાવિક છે, તો જે સ્વાભાવિક સ્વરૂપ છે જેમાં કર્મ કારણ નથી એવો એક ભાવ છે, એને કહે પારિણામિક ભાવ। પારિણામિક શબ્દ છે એ પરિણામ શબ્દ ઉપરથી બન્યો, વસ્તુનું સહજ પરિણામ, વસ્તુનો સહજ સ્વભાવ। જેમ દાખલા તરીકે ગોળ એ પણ એક પદાર્થ છે, ઘી એ પણ એક પદાર્થ છે, છતાં તમે ઘીને ચૂલા ઉપર મૂકો તો એનો રેલો ચાલશે, પ્રવાહી થશે, ગોળને ચૂલા ઉપર મૂકશો એવું પ્રવાહી નહીં થાય જેનો રેલો ચાલે। એમાં કોઈ પૂછે કેમ આમ, એ પૂતગલ ને આ પૂતગલ, તો એમાં પરિણામિક સ્વભાવ, વસ્તુનો આવો સ્વભાવ, એ સિવાય બીજો કોઈ ઉત્તર ના મળે। પથ્થર પણ પૃથ્વી છે, માટી પણ પૃથ્વી છે, તો માટીમાં પાણી નાખીને પલાળીને તમે પિંડો બનાવી શકો, પથ્થરમાં પાણી નાખીને એનો પિંડો બનાવો એ ના બને। હવે કેમ એમ, તો વસ્તુનો આવો સ્વભાવ, જ્યાં તર્કથી બીજો કોઈ જવાબ ના હોય, વસ્તુનો સહજ સ્વભાવ હોય એને કહે પારિણામિક ભાવ। બીજા જે ચાર ભાવો છે બાકીના એ કર્મની સાથે સંબંધવાળા છે, કર્મની સાથે સંબંધવાળા છે એટલે જીવમાં જ હોય, અજીવમાં ના હોય, કારણ કર્મ કોને લાગે, જીવને લાગે, તો કર્મ બાંધ્યા હોય એનો ઉદયકાળ આવવાનો હોય એને બદલે કર્મને એવા દબાવી રાખે કે ઉદયમાં ના આવે, એટલે કર્મને દબાવવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય એ ભાવનું નામ ઔપશમિક ભાવ। કર્મ છે, બાંધેલું છે, આત્મા પાસે છે, પણ એને આપણે એવું દબાઈ દઈએ કે ગરીબર ઉદયમાં ના આવે, પાછળ જે થવાનું હોય થાય, સત્તામાં હોય ઉદયમાં આવે એમ હોય એને ઉદયમાં આવતું અટકાવી દેવું, એનું નામ ઔપશમિક ભાવ। બીજો કર્મનો નાશ કરીએ, ક્ષય કરીએ, એનાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય, ગુણો તો અંદર છે જ, એના ઉપર કર્મના આવરણ હતા એટલે ગુણ પ્રગટ નહોતા. એ ગુણોનો નાશ કરીએ તો આવરણ જતું રહ્યું એટલે અંદરના ગુણો પ્રગટ થાય, એને કહેવાય ક્ષાયિક ભાવ. અને જે કર્મને આપણે દબાવી પણ ના શકીએ, જે કર્મનો આપણે નાશ પણ ના કરી શકીએ અને જે કર્મને દબાવી પણ ના શકીએ, પણ કર્મની જે તાકાત હોય એને ઓછી કરીને ભોગવીએ. જેમ શાકમાં મરચું વધારે નખાઈ ગયું બેનથી, બહુ તીખું થઈ ગયું, હવે મગની શાકમાં ભરેલું મરચું વીણી વીણી બહાર કઢાય નહીં અને કાઢો તો નીકળે નહીં, અને મરચાના દાણા જ્યાં દેખાય ત્યાં કાઢો તો એ અંદર વ્યાપેલું મરચું તો રહે જ, ચીખાશ તો લાગે જ. તો શું કરવું? તો મરચાની તીખાશને ઘટાડે એવું અંદર ઘી નાખો તો તીખાશ તો રહે પણ જેટલી હોય એટલી ના રહે, થોડી દબાઈ જાય. તો ઓછી કરીને ભોગવવું, એમનામ ક્ષયોપશમ ભાવ. ઉપશમ એટલે દબાવવું, એની જેટલી કર્મની શક્તિ છે એમાં થોડી દબાવી, હળવી કરી અને ક્ષયને ભોગવી નિકાલ કરવો. ક્ષય અને ઉપશમ બે શબ્દ. ઉપશમ એટલે દબાવવું, ઘણી શક્તિ હતી એની આપણા ગુણને ઢાંકવાની, એ શક્તિને આપણે દબાવી દીધી એટલે ગુણને ઢાંકી ના શકે, થોડો મોં ખુલી જાય. એની શક્તિને દબાવી અને ભોગવીને આત્માથી નિકાલ કરવો, ક્ષય કરવો, એનામ ક્ષયોપશમ ભાવ. આવા કર્મ સંબંધી ચાર ભાવ, ઔપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમિક અને ઔદયિક. ઔદયિક એટલે કર્મનો ઉદય. કર્મ મંદિર નહીં થવાનું, હળવું નહીં કરવાનું, દબાવવાનું નહીં, જેવું બાંધ્યું એવું ઉદયમાં ભોગવવું, એ ઔદયિક ભાવ. તો એમાં કર્મને દબાવવાથી એ ઉપશમિક ભાવ મેળવવાથી જીવના ગુણો થોડી વાર ખુલે. કારણ ગુણોને ઢાંકનારું કર્મ હતું, એ કર્મને આપણે દબાવી દીધું એટલે એક કર્મ ગુણોને ઢાંકવામાં સમર્થ ના બન્યું. એ થોડોક ટાઈમ ઔપશમિક ભાવ હોય ત્યારે ગુણો ખુલે ખરા, પણ થોડો ટાઈમ ખુલે. દબાયેલું કર્મ બહુ ટાઈમ રહેતું નથી, શાસ્ત્રમાં એનો અંતર્મુહૂર્ત કીધો છે.
ઉદાહરણ આપી દે.
હા, ઉદાહરણ જેમ અગિયારમાં ગુંઠાણે જે જીવ ચડે એ મોહનીનો ઉપશમ કરી ચડે છે, એની પાસે મોહનીય કર્મની બધી પ્રકૃતિઓ સ્ટોકમાં છે, પણ ગુણ સ્થાનક ચડવાના કારણે એ કર્મે એને દબાવી દીધું. સત્તામાં છે, અગિયારમે ગુંઠાણે જયારે પહોંચે ત્યારે વિતરાગ પરમાત્મા જેવો એનો આત્મા હોય, એનું નામે પણ ક્ષીણ ઉપશાંત મોહ વિતરાગ, ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લોભ નહીં, એકે મોહના વિકારો નહીં, તો એ ઘડી ભર પૂરતું. અગિયારમાં ગુંઠાણાનો અંતર્મુખનો કાળ પૂરો થાય એ પાછો એ દબાયેલો મોહ ઉદયમાં આવે, એના જ કારણે એને પડવું પડે. અગિયારમી થી દસમી, નવમી, આઠમે
જ્યાં એ મજબૂત હોય ત્યાં ઉભો રહીએ.
હે,
જ્યાં જરીકે સ્થાન જ્યાં હોય
ત્યાં એ કસાય પાછા ઉદયમાં આવે.
બરાબર,
જ્યાં સુધી તો શાંત હતા ને.
બરાબર,
એ આવું સમી ભાવ. આવું દબાવવાનું કામ એક મોહનીય કર્મમાં જ બને, બીજા કોઈ કર્મમાં ના બને. જેમ જ્ઞાનાવણીનો ઉદય હોય આપણને, એટલે ચોપડીનું કંઈ આવડતું ના હોય, આમાં લખેલું એક કર્મને દબાવી દો એટલે આ બધું ચોપડીનું બધું આવડી જાય, એવું બનતું નથી. એટલે જ્ઞાનાવરણી કર્મ જેટલું ઉદયમાં હોય એટલું રહે, એને દબાવી ના શકાય. જેમ મને ગમને આજે ચૌદ પૂર્વમાં એકે પૂર્વ આવડતું નથી, એ ચૌદે પૂર્વનું આપણી પાસે જ્ઞાનાવરણી કર્મ ઉદયમાં છે. હવે એને દબાવી અને બે પૂર્વ ચાર પૂર્વનું જ્ઞાન આપણું ઉઘાડું થઈ જાય એવું ક્યારેય બને નહીં. એટલે જ્ઞાનાવરણી કર્મ દબાવી ના શકાય. અંતરાય કર્મ ઉદયમાં હોય, આપણી શક્તિ દબાયેલી તો અંતરાય કર્મને દબાવીને શક્તિ ઉઘાડવી હોય ના ઉઘડે, ક્ષય કરવાથી ઉઘડે, દબાવાથી ના ઉઘડે, દબાણ થતું નથી. મોહની કર્મમાં થાય છે. જેમ તમને આ ભાઈ ઉપર ગુસ્સો આવ્યો પણ એમ લાગે છે કે આપણે બોલવા જશું તો એ ભાઈ બળ્યા છે, આપણે બે ખાવી પડશે ડબલ, અથવા બાપુજી બેઠા છે આપણે ના બોલાય. એટલે આજુબાજુના સંજોગો જોઈ અને તમે ક્રોધને દબાયો, એમને કઈ ભૂલ કરી હોય એ ક્રોધ આવી ગયો પણ સંજોગ વિપરીત હતા એટલે ક્રોધને દબાયો અને ક્રોધ કર્યો નહીં. આવું બની શકે. માન હોય બહુ આપણું મોટી, પણ લાગે અહીંયા મોટી બતાવશું તો લોકો આપણું અપમાન કરશે. સંજોગ વિપરીત છે તો નરમ થઈને હરીફરી જઈએ એવું બને. એટલે મોહનીય કર્મ એક એવું છે કે જીવ ધારે તો દબાવી શકે, બીજું કોઈ કર્મ ન દબાવાય. ઔપસમિક ભાવ પહેલો, કર્મને દબાવવાથી પ્રગટ થયેલો ગુણ એ મોહનીય કર્મમાં જ હોય. મોહનીય કર્મના આમ તો 28 ભેદ છે પણ મુખ્યપણે બે ભેદ, દર્શન મોહનીય, સાયધર્મ મોહનીય. હવે આપણો આત્મા દર્શન મોહનીય કર્મને જો દબાવે તો એનાથી સમ્યક તો ગુણ પ્રગટ થાય. ખાલી દર્શન મોહનીયો વિષય એ તો કે સમ્યકને ઢાંકવું, સમ્યકને રોકવું. અહીં મોહનીય કર્મને આપણે દબાવ્યું એટલે સમ્યકને આવતું કોઈ રોકી ના શકે. એટલે દર્શન મોહનીને આપણે ઉપસમ કર્યો હોય ત્યારે જે સમ્યકત્વ પ્રગટ થાય એને કે ઔપસમિક સમ્યકત્વ. નામ જ આવું, મોહના ઉપસમથી થયું એટલે ઔપસમિક સમ્યકત્વ. અને ચારિત્ર મોહનીય કર્મને દબાવીએ, જેમ ક્રોધનો આવેશ આવ્યો હોય ન બોલીએ, માન ઘણું હોય તો બળીઓ માન દેખાય ન બોલીએ, નરમ થઈ જઈએ, માયા કપડા આપણે કરવા હોય પણ અમે વધારે ઉખાડા પાડે એમ હોય માણસ એટલે માયા કપડા આપણે ન કરીએ, એટલે આસક્તિ ઘણી હોય કોઈ વસ્તુની પણ માગીએ તો આપણી લાચારી લાગે. એટલે આસક્તિ હોવા છતાં બોલીએ નહીં કે માગીએ નહીં, લોભને દબાયો. આ બધા કર્મને દબાવવાથી જીવમાં સાહિત્ય ગુણ પ્રગટ થાય. એટલો તો સદાચાર રહ્યો ને, વસ્તુને ચોરી નહીં, વસ્તુને ઉપાડી નહીં, જૂઠું બોલ્યા નહીં, ભલે શરમાશરમીથી કે મહેન્દ્રભાઈ બેઠા છે આપણે આ વસ્તુ કેમ ઉપાડાવીશું, ઉપાડશું તો આપણી કાયમ માટે ઇજ્જત જતી રહેશે. આવું મનમાં વિચારીને મોહ જે લોભ લાગ્યો હતો વસ્તુ લેવાનો એને આપણે દબાયો. એટલે મોહનીય કર્મના બે ભેદ, દર્શન મોહનીય ને બે કર્મને દબાવો એટલે બે ગુણ પ્રગટ થાય. એમાં દર્શન મોહનીયને દબાવો એટલે જે ગુણ પ્રગટ થાય એનું નામ સમ્યકત્વ. સાહિત્ય મોહનીય કર્મને દબાવો એનાથી જે ગુણ પ્રગટ થાય એનું નામ ચારિત્ર. ઉપસમ ભાવના બે ભેદ, ઉપસમ સમ્યકત્વ, ઉપસમ ચારિત્ર. મોહનીય કર્મનો જ ઉપસમ ભાવ હોય, ખ્યાલ આવ્યો? એમાં દર્શન મોહનીનો ઉપસમ આ સંસાર ચક્રમાં 5 વાર થાય. કેટલી વાર?
5
વાર. એટલે ઉપસમ સમ્યકત્વ 5 વાર આવે
એટલે 2000 સાગર ની અંદર.
હા, અને સાહિત્ય મોહનીનો ઉપસમ આખા સંસાર ચક્રમાં એક જીવને બધું 2 વાર આવે. ઉપસમ શ્રેણી 2 વાર મંડાય. બોલો,
બે વાર મંડાય
વધુ વધુ અને સમ્યત્વ ના ઉપસંગ કઈ ચાર વાર મંડાય, અને ઉપસંગ સમ્યત્વ પાંચ વાર. અનાદિ મિથ્યાથી પહેલા પેલો ઉપસંગ પામે એટલે પામે, ને ચાર વાર શ્રેણી મળે તારે પામે, એટલે કુલ પાંચ વાર. શ્રેણી ચાર વાર એટલે ચારિત્ર મોની નો ઉપસંગ ચાર વાર, દર્શન મોની નો ઉપસંગ પાંચ વાર. ઔષધ ભાવ સમજાણો, સત્વ સૂત્રમાં ત્રીજું સૂત્ર છે બીજા અધ્યાયમાં, સમ્યક્ત ચારિત્રે, અધ્યાય બીજો સૂત્ર ત્રીજું, સમ્યક્ત ચારિત્રે. સમ્યક્ત અને ચારિત્ર એમ બે ભેદ સમજવાના, કોના? ઔષધિક ભાવના. હવે બીજો ભાવ સમજાવું છું, બીજા ભાવ નામ ક્ષય ભાવ. કર્મ નો ક્ષય થવાથી જે ગુણ પ્રગટ થાય,
પછી મોહિની મોહિની હોય
મોહિનીમાં નહીં. કર્મ નો ક્ષય થવાથી બીજા જૈન ત્રીજું સૂત્ર, કર્મ નો ક્ષય થવાથી જે ગુણ પ્રગટ થાય એ ક્ષાયિક ભાવ. જેમ નાના વર્ણી નો ક્ષય થાય તો કેવળ જ્ઞાન પ્રગટ થાય, દશનાવણી નો ક્ષેપ થાય કેવો દર્શન પ્રગટ થાય. બે અંતરાય કર્મ નો ક્ષય થાય તો અનંત દાન, અનંત લાભ, અને ભોગ, ઉપભોગ ને વીર્ય, પાંચ ગુણ એ પ્રગટ થાય. મોની નો ક્ષય થાય તો દશમી નો ક્ષય થાય તો સમ્યક્ત્વ આવે, ક્ષાયિત. ક્ષાયિત્વ નો ક્ષય થાય તો ચાઈત આવે,
બરાબર.
એટલે મોહિના ક્ષયથી બે ગુણ, નારાયણ નો ક્ષયથી એક ગુણ, દશાના ક્ષેત્રી એક ગુણ, અને અંતરાયના ક્ષેત્રી પાંચ ગુણ. સરવાળો કરો,
પાંચ ત્રણ આઠ,
પાંચ ને બે સાત ને બે નવ. જો કેવળ જ્ઞાન, કેવળ દર્શન, બે ચારિત્ર ના બે, સમ્યક પણ ચારિત્ર, ચાર પાંચ
અંતરાય
બીજું નવ ગીત છે ને. સૂત્ર ત્રીજું જુઓ, સમ્યત્વ ચારિત્રે, આવું નાનું સૂત્ર છે, મળ્યું? એટલે એમાં ઉપસંગ ભાવના બે ભેદ, સમ્યત્વ અને ચારિત્ર. અને ઉપસંગ ભાવ હોય મોહનીય કર્મ એટલું જ. પછી બીજું સૂત્ર બોલો, જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય, બે ને પાંચ સાત, અને છ શબ્દ છેલ્લો છે, છ થી ઉપર થી બે લાવો, સમ્યક્ત ચારિત્ર, એ નવ ભાવ છે. તો પેલો ભેદ છે જ્ઞાન, એટલે કેવળ જ્ઞાન. બીજો ગુણ છે દર્શન, કેવળ દર્શન. પછી દાન, લાભ, ભોગ, ઉપભોગ ની બીજી પાંચે સાત છે, અંતરાય નાખશે. અને છ શબ્દ લખ્યો એ ઉપરના બે ગુણ નીચે લાવવાના, જેમ આપણે ગુજરાતી ભાષામાં દીઠો કરીએ ને પેલા, એમાં અમારા સંસ્કૃતમાં છ હોય, ચોલો ખોલ ઉપરના બે સુ નીચે આવે, એ મોણીના ક્ષેત્રે આવે, સમ્યક્ત અને ચારિત્ર. કુલ નવ ભેદ થયા ને ભાઈ, એમાં જ્ઞાનાવળીનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન થાય, દર્શનનો ક્ષય થાય કેવળ દર્શન થાય, અંતરાયનો ક્ષય થાય તો અનંદાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય, અને મોનીનો ક્ષય થાય તો ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. એમ કુલ ક્ષાયિક ભાવના નવ ભેદ. હવે નવ ભેદમાંથી નાનાવણીનો ક્ષય, દશાવણીનો ક્ષય, અંતરાયનો ક્ષય, આ ત્રણ કર્મનો ક્ષય, એનાથી પ્રગટ થયા આ સાત ગુણ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પાંચ લબ્ધિ, આ બધું તેરમે શરૂ થાય, બારમાના છેડે ક્ષય થાય. નાનાવણીનો, દર્શાવણીનો અને અંતરાયનો આ ત્રણેય કર્મનો ક્ષય બારમા ગુંઠાના છેડે થાય, છેડા સમયે. એ તેરમા ગુંઠાણે જીવ પ્રવેશ કરે ત્યારે આ ગુણ આવે. કયો ગુણ? કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત દાન લાભ ભોગ ઉપભોગની વિધિ.
તો પંડિતજી શ્રેણી
ગ્રાજ્ય અને મોહની નો ક્ષય થાય. એમાં બે ભીત, દર્શન મોહની ચાય કે મોહની. દર્શન મોહની નો ક્ષય થવાથી સમ્યક્તા આવે, સાહિત્યમનો ક્ષય થવાથી એક સાહિત્ય આવે. તમે એક સાહિત્ય દર્શન આવે એ ચોથા ગુંઠા નીચે ક્યાંથી? શ્રેણીક મહારાજાને સાહિત્ય સમ્યક્ત તો થયેલું છે, પણ સાહિત્ય ચાહિત્ય નથી આવ્યું, અવિરતી છે. અને મોહની નો ક્ષય બારમે દસમાના છેડે થાય, એટલે બારમે ચારિત્ર આવે. એનું નામ ક્ષીણ મોહ વિતરાગ ચારિત્ર. સમ્યક તો ચોથે આવે, ચારિત્ર બારમે આવે.
યથાચારિત્રિત્રો
નામ પણ એક સાહિત્ય ચારિત્ર. અગિયારમે ગુણખાણે આવે એ યથાચાર, પણ એ ઉપસાન મોહ. આ ક્ષીણ મોહ, મોના મોનો ક્ષય થવાથી ચાઈ થાય. અને અનંત દાન લાભ ભોગ ઉપભોગ ને વીર્ય, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, આ સાત ભાવો તેરમે આવે. પરમાન દેવ તેર ના પ્યા સમય થઈ ગયા નવે ભાવ. સમ્યક તો ચોથે આવે. હવે ભાઈ પૂછતા એ શ્રેણીક મહારાજાની વાત, એને નવ ભેદ માંથી એક ભેદ પ્રગટ થયો છે. કયો? ખાઈ સમ્યક તો ચોથે થાય, ઓછામાં ઓછું ભાઈ ચોથે થાય, પાંચમે થાય, છઠ્ઠે થાય, સાતમે થાય. હા, ખાઈક ના પામે, હાથમે પામે, છો સમો એમાંથી ખાઈ પામે. પણ વહેલા વહેલું પામે ચોથે પામે. છોથે ત્રીજે બીજે આવું સમય તો ના આવે. સમજાવું? નવ ભેદ, ઔપસમિક ભાવના બે ભેદ, ક્ષાયિક ભાવના નવ ભેદ. હવે ત્રીજો ભેદ સાંભળો.
મોહનીય કર્મ ને પ્રદેશ બંધ નથી હોતો,
પ્રદેશો દય નથી હોતો. જે કર્મ પોતાના રૂપે ઉદયમાં આવે રસોદય કહેવાય, જે કર્મ બીજામાં ભળી બીજાના રૂપે ઉદયમાં આવે એ પેલા કર્મ નો પ્રદેશ ઉદય કહેવાય. જેમ કે દાખલો આપું, ઘણી વાર આપણે સવારની કોઈ રસોઈ વધી હોય, હાજે કઈ તમે બનાવો એમાં એને નાખી દો. કોકો રસોઈ એવું બને ના, સવારના ભાત વધ્યા હોય, હાજે તમે ઢોકળા બનાવો કે કઈ બનાવો જેમાં ભાત ઉમેરાતા હોય, તે ભાત એમાં નાખી નવી વસ્તુ કઈ બનાવી, તમે જે નવી બનાવી એનો સ્વાદ બરાબર આવે, એનો ભાતનો સ્વાદ બરાબર ના આવે. આ ભાત રૂપાંતર થઈ ગયા, એટલે ભાતનો પ્રદેશ ઉદય કહેવાય. ભાતના પ્રદેશો એમાં છે, બોલો, પણ ભાતરૂપે ઉદય નથી. એમ સાચા વેદની બાંધી હોય અને અસાતામાં નાખીને અસાત રૂપે ભોગવો તો એનું ફળ અસાતા રૂપે મળે, પણ દરિયા કોના? સાતા. એટલે સાતાનો પ્રદેશ ઉદય, અસાતાનો રસ ઉદય. જેમાં મીઠા તો મોની બાંધી પેલા ગુંઠાણે, સમ્યક તો જીવ પામ્યો ઉપસમ, ત્યારે મીઠા તો મોના દલિતમાં જે આત્માની શ્રદ્ધાને બગાડે એવી તાકાત હતી એને કમ કરી, ઓછી કરી, એની સંકિત મોની બનાવી. શું બનાવી?
સંકિત મોની.
અને પછી સમ્યક તો મોની નો ઉદય ચાલુ થયો, તો સમ્યક તો મોની નો રસોદય કહેવાય. અને મીઠા તો મુનિનો પ્રદેશ કહેવાય. તમે કમરસ વાળા દરેક જે ભોગવો છો ઉદયમાં, એ પણ દરેક કોના ઘરના છે? મીઠાતના ઘરના. પણ મીઠા તો ફળ આજે નથી આપતા. હવે સમજાવ, કોઈ બી ઉચ્ચગોત્ર બાંધ્યું હોય અને પછી પરિણામ ખરાબ થાય, નીચગોત્ર જીવ બાંધે એમાં ઉચ્ચગોત્ર દરિયામાં નાખી દે.
પણ પેલા
ગુંઠાને તો મીઠા તો ઉદય હોય તો એ તો રસોદય થી ભોગવે, એટલે એનો રસોદય હોય. પણ એ જીવ સમ્યક્ત્વ પામે તો મિથ્યા તો મુનિનો પ્રદેશ થઈ જાય, અને સમ્યકમાં હોય તો સમજીત મુનિનો રસોદે હોય. પણ એ જે મિથ્યાત્વ આવે એ સમજીત મુનિ દરિયા મિથ્યાત્વમાં નાખે એટલે સમ્યક મુનિનો પ્રદેશ નહીં કહેવાય. દરેક જે કર્મના હોય એ કર્મરૂપે ન ભોગવે, બીજા કર્મરૂપે ભોગવે એને પેલા જૂના કર્મનો પ્રદેશ ઉદય કહેવાય.
અત્યારે પંડિતજી આપણે બીજું ઉદાહરણ જોયું કે જીવને ક્રોધના પરિણામ આવ્યા, હવે એમાં જોડાવું ન જોડાવું એને એની પાસે સત્તા
એમ નથી. ક્રોધનો ઉદય આવ્યો પણ એ જીવે થોડી ક્ષમતા રાખીને ક્રોધને હળવો કર્યો, એટલે ક્રોધને અનંતાનો બંધી ક્રોધ હતો એને સંજલમાં નાખી દીધો, સંજલ રૂપે એને ભોગ્યો, સંજલનનો રસ ઉદય. દલિયા કોના છે? અનંતાનો બંધી. અનંતાનો બંધીનો પ્રદેશ ઉદય એમ કોઈ બી જગ્યાએ આવું
ઘટાડવાનું
ના, બધામાં થાય, બીજામાં થાય, પણ બીજામાં આપણને બહુ ખબર ના પડે. બાકી ઉદ્ગોધ દરિયા મજા હોય સારા પરિણામથી, પછી ખરાબ પરિણામ આવે તો ઉદ્ગોધ દરિયા નીચ ગોત્રમાં જતા રહે, નીચ ગોત્રમાં જવું પડે બીજા હલકાકુળમાં. એટલે હલકાકુળમાં ઉદય નીચ ગોત્રનો રસો થાય અને ઉદ્ગોધનો પ્રદેશ થાય. વાત સમજાય નહી
બરોબર?
એમ સાચાનું અસાચામાં, અસાચાનું સાચામાં, ગાય ને એ રૂપે ભોગવાય તો જે રૂપે ભોગવાય એ રસો થાય, અને જે રૂપે હતું પેલા એનો પ્રદેશ થાય. પણ એના દરિયામાં આવ્યા છે, આપણે ખબર ના પડે સાસુ નથી આવું થાય છે.
આપણે દાખલા તરીકે નારીચીના ભાવમાં મહાવીર ભગવાનના જીવે અહંકાર કર્યો કે મારું ઊંચું કુળ, એ રસો પછી એને નીચે ગયા.
એને ખરું કુળ ઊંચું છે એવું અભિમાન કર્યું, નીચ ગોત્ર બાંધ્યું, એ બાંધવાની વાત છે. અને પછી મરીને જ્યાં ગયા હલકાકુળમાં કે નીચ ગોત્રનો ઉદય થયો, રસો જાય. અને એ વખતે સત્તામાં ઉદગોત્ર પેલા બાંધેલું પડ્યું હોય તો એ નીચ ગોત્રમાં ભરી જાય, એટલે ઉચ્ચ ગોત્રનો રસ પ્રદેશ થાય, નીચ ગોત્રનો રસ. એમ સમજાવ
એટલું ડેન્જરસ છે કે આપણે આપણું આપણે આપણું જ બગાડીએ છીએ.
તો જીવ પોતાનો કરતા પોતે જ
છે,
પણ તો નિમિત્ત માત્ર છે.
અહંકાર કેટલો ખરાબ છે આપણે બતાવે,
અહંકાર માયા કપટ કે ક્રોધ બધા જ કસાયો દુર્ગુણો જીવને બગાડનારા છે. તો આપણે મૂળ વાત ઉપર આવીએ, ઔપસમિક ભાવના બે ભેદ, અને ઔપસમિક ભાવ એક મોહનીય કર્મ નો જ થાય, બીજા કોઈ કર્મને તમે દબાવી ના શકો.
બરાબર,
જેમ આયુષ્ય કર્મ આપણે 100 વર્ષનું લઈને આવ્યા, અને એમાં દબાવવું હોય તો દબાવાય નહીં, 100 વર્ષ જીવને જીવવું જ પડે. અને કદાચ ઉપક્રમ કરીને થોડો 50 વર્ષે તો એ આયુષ્ય કર્મમાં ટૂંકું થઈ જાય, પણ દબાવાતું નથી, ભોગ એક હાજર એનો નિકાલ થઈ જાય. આ મનુષ્યનું આયુષ્ય આપણે બેઠા છીએ, જયારે કોઈ મકાન પડે કે આગ લાગે કઈ એવું બને અને મૃત્યુ થઈ જાય તો આપણું મનુષ્ય બાકી નથી રહેતું, છેલ્લા ટાઈમ એક સાથે બધું ભોગવાય, જેને સંક્રમ કહેવામાં આવે. પણ આયુષ્ય બાકી હોય તો જીવ મરે નહીં, એટલે એનો ઉપક્રમ નથી થતો, મોનીમાં થાય છે, દબાવી શકાય. હવે કોઈના ઉપર અંદરનો ઘણો ગુસ્સો હોય, મને આમના ઉપર ઘણો ગુસ્સો હોય તો એમના ઉપર લેનારા ભાઈ બેઠા હું દબાઈ જાઉં, કઈ ના બોલું, આવું બને. સમજાણું એ હાસ્ય ક્યાંક હસવાનું પ્રસંગ આવે, હસવું આવતું હોય પણ હસવા જ્યાં બી ઇજ્જત ઘટે એમ હોય તો આપણે દબાવી રાખીએ
હસવાનું,
મોની દબાવી શકાય. પણ બીજા કર્મ દબાવતા નથી, એટલે દબાવીને જે કર્મને દબાવીને જીવ રહે એ ઔષધિ ભાવ. એ કયા કર્મનો? એના બે ભેદ, સમ્યક્ત્વ અને ચારિત્ર. અને કર્મનો ક્ષય કરવાથી જે ગુણ પ્રગટ થાય એ ક્ષય ભાવ, એ ચાર કર્મનો, ચારે ઘાતી કર્મનો. એમાં જ્ઞાનાવણીનો ક્ષય કરો તો કેવો જ્ઞાન થાય બોલો, દર્શનાવણીનો ક્ષય કરો અને મોહનીનો ક્ષય કરો તો સમ્યક્ત્વ અને ચારિત્ર. સાહિત સમ્યક તો સાહિત ચાલી છે, સાહિત સમ્યક ચોથે થી આવે, સાતથી બાર સુધીમાં, ચૌદ સુધીમાં, ચૌદ સુધીમાં, અને ચારિત્ર જે છે એ બારમે આવે, એની પેલા ના આવે સાહિત ભાવનું. કર્મ નો ક્ષય ક્યાં થાય ને? મોનો દસમે ક્ષય થઈ જાય છે, બારમે સાહિત્ર આવે. અને અંતરાય કર્મ નો ક્ષય બારમ ના છેડે થાય, તેરમે ગુણો આવે, અનંત જ્ઞાન, અનંત દાન, અનંત લાભ, ભોગ ને ઉપભોગ ને વિજ્ઞાન, ક્ષાયિક ભાવના ન ઉભી.
કેવું જ્ઞાન તેરમે આવે,
તેરમે આવે, એટલે વ્યવહારથી તેરમે આવે, નિશ્ચય નહીં થયો તો બારમા ચરમ સમય આવી જાય. કારણ કે નારાવણી ગયું, બોલો, એટલે જ્ઞાન ઉઘડ્યું,
બરાબર.
એટલે આમ નિશ્ચય નહીં થી બારમા ચરમ સમય આવે, વ્યવહારની થી એમ કે નારાવણી ગયું એટલે આવ્યું, એટલે શબ્દ વાપરો, એટલે એક સમયમાં ફરક પડી જાય. એમ સમ આપડે કઈ વાસણ છે એનું ઢાંકણ લીધું એટલે તપેલી ખુલ્લી થઈ ગઈ, ચીબું લીધું ઉપરનું, બોલો, તપેલી વ્યવહારમાં આવું બોલાય, નીચે ચીબું લીધું એ સમય ખુલ્લી થઈ ગઈ. નહીં
બરોબર,
નહીં થી જુદું. હું તમને વ્યવહાર નથી સમજાવું છું, બારમા ના છેલ્લા સમય નાનાવણી કર્મ જતું રહે, તેરમા ના પેલા સમય કેવું જ્ઞાન પ્રગટ થાય, કેવો જ્ઞાન, કેવો દર્શન, પાંચ લબ્ધિ, એ તેરમે આવે, ભેદ કુલ ન હો. હવે ક્ષયોગ સંભાવ, એમાં બે શબ્દ, ક્ષય અને ઉપસંભ. કર્મને દબાવી અને ધક્કો મારવો, જેમ ઘણી કોઈ વસ્તુ નીકળતી ના હોય
તો આપણે જોર કરીએ,
તો જોર કરીએ, દબાવીએ અને બહાર કાઢી નાખીએ, એમ પણ આપણા આત્માના પુરુષાર્થથી કર્મને થોડું મંદ કરવું, મંદ કરીને એને દૂર કરવું. જેમ આપણે હું તમે બધા અત્યારે આ ભણીએ છીએ, આ વિષય આપણને આવડતો નથી, એટલે જ્ઞાનાવણી કર્મ ઉદયમાં છે, પણ કોઈ પંડિતજી ભાઈ સાંભળીએ, કોઈ ચોપડી વાંચીએ, કોઈ જ્ઞાનીને પૂછીએ, આ બધા ઉપાયોથી જ્ઞાનાવણી કર્મને તીવ્ર છે ને મંદ કરીએ, બધું તીવ્ર છે ને બધે, અને એક કર્મનો નિકાલ કરીએ. મંદ એટલે નિકાલ થઈ શકે એમ, નિકાલ એટલે આત્માથી દૂર કરીએ, એટલે એટલું જ્ઞાન ઉઘડે, એટલું જ્ઞાન એટલે આપણે થોડું આવડે. આ જ્ઞાન આવડેનો ક્ષયોગ સંભાવ, એટલે મોનીનો પણ ક્ષયોગ સંભાવ. જેમ આપણે સંસારી ભાવ ખૂબ ગમતા હોય, છતાં શાસ્ત્ર ભણ્યા એના આધારે થોડો રાગ ઓછો કરીએ, વસ્તુ વાપરીએ, જેમ શ્રીખંડપુરી બનાવ્યા હોય તો ખાઈએ, તો સાંભળ્યું છે કે બહુ આસક્તિ કરીએ તો ખોટું, એટલે ખાઈએ ખરા, બહુ રાગ ના કરીએ, બહુ વખાણીને નહીં, એટલે મોને થોડો
દબાયો
અને વસ્તુ નિકાલ કર્યો. એમ જ્ઞાનાવણી કર્મ, રસનાવણી કર્મ, મોની અને અંતરાય, આ ચાર કર્મનો ક્ષયો સંભાવ હોય. ઘાતીનો જ અગાતી દબાવી ના શકાય, જેમાં શરીર મળ્યું નામ કરી, હવે તમે દબાવી શરીર ને આગું મૂકો ના મુકાય, આંખ કાન નાક ને ઇન્દ્રિયોમાં નામ કરી, એને તમે આગું મૂકીને દબાવો ના દબાવી શકો, અચ્છા ને દબાવી શકો. એમાં જ્ઞાનાવણી કર્મ નો ક્ષમ કરો, બોલો, ચાર જ્ઞાન પ્રગટ થઈ શકે, મતિ, શ્રુત, અવધી ને મરણ કર્યો. આપણને બે થયા છે, મતિ શ્રુત બે નથી થયા, જે થયા છે એનો ક્ષયોગ સંભાવ, નથી થયા એનો અવદયિક ભાવ. અવદયિક ભાવ એ સમજાવવા
માટે આપણે શું કહેવાય, વર્તમાનમાં
ગુણ ઉઘડે નહીં,
બરાબર છે,
એ કર્મ એવું ઉદયમાં છે કે એના હિસાબે એના ગુના ઉઘડે, ઘાતી છે, ઘાતી જ્ઞાનાવણી કર્મ.
બરાબર,
એના ચાર ભેદ. ચાર કેમ કહ્યું? કેવું જ્ઞાન તો પેલા ગયું ને, ચાર ભેદ રહ્યા ને, મતી જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન જ્ઞાન. એમાંથી આપણે બે નો ક્ષયોપશમ કર્યો છે, મતી ને શુદ્ધ નો.
બરાબર,
એ થોડું મતી ને થોડું શુદ્ધ ઉઘરું છે. અવધિ મન નો ક્ષયોપશમ આપણે નથી કરી
શક્યા,
એટલે એ ઢંકાયેલું છે. હવે મતી શુદ્ધ પણ થોડું ઉઘરું છે, શૌચ પૂરો કઈ નથી આવડતા. એટલે ક્ષયોપશમ ભાવથી પૂર્ણ ગુણ ક્યારે પ્રગટ ના થાય, પૂરેપૂરો ગુણ એકાય ભાવથી થાય. જેટલો તમે આ કર્મ ને હળવું કરો એટલો ગુણ ઉઘરે, પણ એમાં રસ્તો, કર્મ નો રસ્તો રહે ને, એટલે ગુણ ને ઢાંકે ઢાંકે ને ઢાંકે પૂરેપૂરો ગુણ પ્રગટ થવા ના દે. એ જે દર્શન, કેવો દર્શન આવ્યું હતું પેલા એકાય ભાવમાં, બરોબર. બાકીના ત્રણ દર્શન, ચક્ષુ દર્શન, અવધિ દર્શન, એ ક્ષયોપશમ ભાવમાં. એમાં આપણને બે નો ક્ષયોપશમ છે, ચક્ષુ દર્શન નો, અચક્ષુ દર્શન નો. આંખથી 200 ફૂટ 400 ફૂટ જોઈ શકીએ છીએ, પણ 4000 ફૂટ દૂર નથી જોઈ
શકતા.
અભાવ એટલે એટલું કર્મ ઉદયમાં છે. આટલું કર્મ આપણે થોડું હળવું કર્યું કે 400 ફૂટ સુધી જોઈ શકીએ, 300 ફૂટ થી દૂર થી આવેલી ગંધ સૂંઘી શકીએ, તો 5000 ફૂટ થી આવેલી ગંધ ના સૂંઘી શકીએ. સમજાય છે મારી વાત? થોડા થોડા ગુણ ઉઘડ્યા છે, તો જેટલા ગુણ ઉઘડ્યા એટલું કર્મ આપણે હળવું કર્યું છે. જેટલા એ ગુણ નથી ઉઘડ્યા એટલું કર્મ ઉદયમાં છે. એટલે કર્મને હળવું કરીને ઉદયમાં લાવવાનું. તો મતી જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, આ ચારે ગુણો થોડા ખુલ્યા છે. મતી જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન જ્ઞાનાવરણી કર્મ કહેવાય, ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન દર્શાવણી કર્મ કહેવાય. એ તો અંતરાય કર્મ, દાન લાભ ભોગો ભોગ, એ પણ થોડા ખુલ્યા છે. તમારે કોઈને 200-500 રૂપિયા આપવા હોય યોગ્ય વ્યક્તિઓને તો આપી શકો, તો 5-25 લાખ આપવા હોય ના આપી શકો. એ થોડું દાન ગુણ આપણામાં બહુ ખુલ્લો છે, એટલે એટલું દાનાંતર કર્મ આપણે હળવું કરીએ. મારી સમજાય છે? આપણા રોટલામાંથી 1/2 રોટલો કોઈને આપવો હોય તો આપણે આપી શકીએ, તો બધું વધારે ના આપીએ. એટલે દાન ગુણ છે, થોડો પૂરો નથી. એ જે લાભ ગુણ પણ છે, મહિને 200-500-5000-25000 કમાય જવું, એટલો લાભ થાય છે. પણ કરોડો નથી કમાતા, નહીં જાણ. એટલો લાભાંતરાય પણ આપણે તોડેલું છે. ભોગમાં એવું સુખે ખાઈ શકીએ, પી શકીએ, શરીરને પચાવી શકીએ, આવી આપણી શક્તિ છે. પણ પથરા નાખ્યા તો પચી જાય એવું નથી. એ તો ઉપભોગાંતરાય પણ આવું, કપડું પહેરીએ શરીર ઉપર બોલો ઢાંકી શકીએ, દાગીનો પહેરી શકીએ, એવું આપણું શરીર છે. પણ બધી વસ્તુનો ઉપભોગ નથી કરી શકતા. ઘણા માણસોને રેશમી કપડું ન ફાવે, ઘણાને ગરમ કપડું ન ફાવે, ઉઠી આવે, એલર્જી આવે, એટલે ભોગાન થાય એમ.
બરાબર,
થોડું ભોગવી શકીએ છીએ, બોલો, બધું નથી ભોગવી શકતા.
બરાબર,
એટલે વિજ્ઞાન થાય. અહીંથી માંડીને 50 ફૂટ ચાલવું હોય તો ચાલી શકીએ છીએ, પણ 5000 ફૂટ ચાલવું નથી ચાલી શકતા.
બરાબર,
પાંચેક ગુણો એવા છે કે પાંચેક કર્મને આપણે હળવા કર્યા છે અને ઉદયમાં લાવ્યા છે. એ ગુણ કર્મ તો ઉદયમાં છે, અંતરાયના પણ તીવ્ર નથી, કઈક મંદ છે. જેટલા મંદ કર્યા એટલો ક્ષયોપશમ ભાવ, કેટલા ગુણો ઉઘડે. અહીં તમારે 2 માઇલ ચાલુ હોય ચાલી શકો, પણ 12 માઇલ સાધુ મારી વિહાર કરે એવું ચાલુ ના ચાલી શકે એમ બધામાં આપણે 2500 એવું ચૂકવું એમાં ઉચકી શકીએ પણ બધા મજૂર 5 મિનિટ ગુણ ઉચકે એવું ગુણ ઉચકો ના ઉચકી શકે એટલે આપણું વીર્ય થોડુંક આપણે વીર્યાંગ તોડેલું છે પણ વધારે તોડેલું નથી એટલે ક્ષયોગ સંભવ તો બધું દાન લાભ ભોગ ઉપભોગ ને વીર્ય 5 આત્માના ગુણો છે એ 5 અંતરાયક્રમથી ગુણો ઢંકાયેલા છે પણ એ અંતરાયક્રમ થોડા તોડ્યા છે થોડાઓ તોડ્યા કરતા ઢાંકેલા ઘણા છે હવે બહુ કોઈને 5000 આપી શકીએ બહુ પણ આપણી મૂડી છે હવે એને સાહેબ 5000 આપી શકીએ એટલે ઢંકાયેલો ગુણ ઘણો છે એમ અડધો માઇલ ચાલી શકીએ પણ દુનિયા તો ઘણી છે બધું નથી ચાલી શકતા તો એ તો વીર્યાંતરાય પણ છે જેમ બધું નથી વીર્ય થોડું ખુલ્લું પણ છે તો 5 અંતરાય કર્મ બોલો જેટલા તોડ્યા છે એટલું ગુણો ઉગડ્યા છે જેટલા નથી તોડ્યા એટલા કર્મ ઉદયમાં છે એટલે થયો સંભાવ હાલ તોડ્યા પણ નથી અને પૂરેપૂરા ઉદયમાં પણ નથી પૂરેપૂરા ઉદયમાં હોત ને તો તમે કોઈ 1 રૂપિયો ના આપી શકો કોઈ 1 રૂપિયો કમાઈ ના શકો ભોગવી ના શકો આવું કઈ છે નહીં થોડું ભોગવી છે આપણે પછી એવું ખાઈએ તો ભોગવી શકીએ છીએ ન પછી એવું ખાઈએ તો જ ધારા ઉલટી થાય મહેશ બેજી તો બોલો જ્ઞાન બી છે થોડું દર્શન પણ છે અને આ દાનાદી લબ્ધિ પણ છે આ બધો ખેડૂત સંભવ જેટલું જ્ઞાન ભણ્યા જેટલું આવડે છે એટલું જ્ઞાન આવણી કર્મ થોડું છે નથી આવડતું એટલું ઉદયમાં છે થોડું બધું હળવું કરેલું થોડું ઉદયમાં ખરું નહીં દર્શાવણી કર્મ પણ આવું જ છે અંતરાયમાં આવું મોહનીય કર્મમાં ઘણી વાર દર્શન મોહનીય કર્મ ને તોડ્યું હોય હળવું કર્યું હોય એટલે ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા પ્રીતિ પ્રેમ થાય છતાં કોઈક વિવાદની વાત આવી જાય જયારે વિવાદવાળી અથવા વર્તમાનકાળના જમાના પ્રમાણે ત્યારે આપણા વિચારો જુદા પણ થઈ જાય કે ભગવાને આમ કેમ કીધું હશે આ બરાબર નથી કીધું લાગતું એમાં સમય તો ખાઈ જ નથી સરળ સંભાવનું છે આપણી બુદ્ધિમાં ન બે એવી કોઈક વાત આવે ત્યારે આપણે જ્યાં આડાવડું મગજ દોડે કે આ બરાબર નથી આને બદલે આમ કીધું તો સારું હતું આ ખોટું કીધું છે ખરું સમય તો છે ક્ષયોગ સંભાવ એ મિથ્યા તો મોહનીય કર્મ છે એને હળવું કરી અને સમય તો લાયા છીએ હળવું કરેલું હોય એમાં ક્યારેક વધારે તીવ્ર સત્તા ઉદયમાં આવે તો શંકાય થઈ જાય ભગવાનના વચન ઉપર અન્ય મત ઉપર ઈચ્છાય થઈ જાય કારણ ચમત્કાર દેખીએ સમજાઈ જઈએ એટલે સમય તો છે ખરું પણ ઢીલું પોચું છે ત્યારે ખસી જઈએ કઈ નક્કી નહીં એ ક્ષયોગ સમય એવી રીતે સાહિત્ય મોહનીય એમાં પણ આપણી ઈચ્છા થઈ કે ચાલો આપણે જૈન ધર્મ પામ્યા છીએ તો કંદમૂળ નથી ખાવું માંસાહાર નથી કરવો મદિરા પાન નથી કરવું
બરાબર
અમુક વસ્તુ છોડી દઈએ પણ અમુક વસ્તુ ના એ છોડીએ જેમ દાળ ભાત શાક રોટલી છે ભોજન ખાઈએ એ છોડી શકતા નથી કરી એટલે આપણે થોડો ત્યાગ છે થોડો ત્યાગ નથી એટલે ક્રોધમાન માયા લોભમાં પણ આવું જ્યાં સુધી આપણને બહુ નુકસાન ના થાય ત્યાં સુધી ક્રોધમાન માયા લોભ ના કરીએ પણ જ્યારે સહેજ આપણને નુકસાન થાય એવું લાગે તો ક્રોધમાન માયા લોભે કરીએ એટલે ક્રોધમાન માયા લોભને આપણે દબાયા છે ખરા પણ હાવ દબાયા નથી મંદ કર્યા છે, હળવા કર્યા છે, લઈને બેઠા છીએ. છેદરા કોઈ આપણું અપમાન કરે તો પિત્તો ખસી જાય, એટલે માન છે. અને આપણો સ્વાર્થ સુધા એવી કોઈ માયા કરવાનો પ્રસંગ આવે, માયા કરીએ, જૂઠું બોલીએ અને આપણું કામ કરીએ આપણે, એટલે હાવ ન કરી એવું હજી પામ્યા નથી. નહીં આપણું મોહની નો વિશે તો જો નાના વિના ક્ષયોગ સમજી ત્યારે જ્ઞાન થાય.
બરાબર,
એમાં મિથ્યાત્વ નો ઉદય હોય ત્રણ જ્ઞાન થાય. ચાર ને ત્રણ સાત, દશાવણી ના ક્ષયોગ સમજી ત્રણ આવે, ચક્ષુ અચક્ષુ નવજી, એટલે સાત ને ત્રણ દસ. અંતરાયના ક્ષયોગસમી પાંચ લબ્ધિ આવે, પંદર. અને દર્શન મૂળના ક્ષયોગસમી સમ્યત્વ આવે, સોળ. સાહિત્ય મૂળના ક્ષયોગસમી કાં તો શ્રાવકના પ્રતાવે, કાં સાધુના પ્રતાવે, ત્રિદેશવિધિ અથવા સર્વવિધિ, બે ગુણ એ. ક્ષયોગસમ ભાવના અઢાર ભેદ, કેટલા ભેદ? અઢાર ભેદ. વાંચો દુકાળો સૂત્ર ચોથું, એની પછીનું મોડે મોડે બોલો. ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, સાત, ત્રણ દર્શન, પાંચ લબ્ધિ, અને પંદર ભાઈ સમ્યત્વ, સોળ દેશવિધિ ને સર્વવિધિ. શ્રાવક ના વ્રતો આવે તો એક કસાય ને આમ જુઓ બતાવું. બોલો શુદ્ધ શુદ્ધ સર્વવિધિ,
સર્વવિધિ અને સંયમ, સંયમ દેશવિધિ,
સંયમ સંયમ દેશવિધિ. તમે ગુજરાતી વાંચ્યું? હા, સાંભળું વાંચો.
બોલો તો,
ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, દાનાદિ, પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, ચારિત્ર, સર્વવિધિ અને દેશવિધિ.
ફરી બોલું છું, સાંભળો. ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, સાત ને ત્રણ દર્શન, દસ લબ્ધિ, પંદર પછી સમ્યક્ત્વ, સોળ દેશવિધિ ને સર્વવિધિ.
અને
પછી ચારિત્ર કીધું ને, એ દેશવિધિ છે, એ ચારિત્ર,
ચારિત્ર ના બે
દેશવિધિ સર્વવિધિ,
પાંચમું ગુણ સાનુચ્ય છે ને છઠ્ઠું સાતમું.
હા બોલો ભાઈ.
પંડિતજી, જયારે આ બધું ચાલતું હોય, તમને દેખાતું હોય, ત્યારે તમારે જે અંદર શું કહેવાય, એની સાથે ન જોડાવાનો જે પ્રયત્ન કરવો, એને તમે શું તમે કહો?
સંસાર ચાલતો હોય એમાં ન જોડાવાનો પ્રયત્ન તમે કરો તો મોહનીય કર્મ એટલું ઢીલું કર્યું કહેવાય, જતું રહ્યું ના કહેવાય,
ઢીલું કર્યું
તો ઢીલું કર્યું. અને ઢીલું કર્યું છે એટલે ક્યારેક પાછા તીવ્ર થઈ જાય, કાઢી નાખ્યો જ ના થાય. એટલે ક્યારેક આપણે જતું કરીને ક્યારેક પાછા વચ્ચે બોલીએ બી ખરા, આ ભાઈએ પાંચસો રૂપિયા ક્યાં ખર્ચ્યા, ક્યારેક જતું કરીએ. અને ક્યારેક આમ પૈસા ખર્ચો તો ફરી આપણે પાછા વળી કમાવવું પડશે. આપણે ધર્મમાં જોડાઈએ એટલે કમાવાનું બંધ કર્યું, તો હવે ખર્ચવાનું બંધ કરવું જોઈએ, ઓછું રાખવું જોઈએ ને, એમ તમારાથી બોલી જવાય. દાખલો આપું છું, નહીં એમ તો. એટલે આ મોહનીય કર્મ છે, દબાયેલું છે, પણ ક્યારે પછી ભડકો ઉદયમાં આવે કઈ નક્કી નહીં, સાવધાન રહેવું પડે. અઢારજી બેઠા, ફરી બોલું છું એકવાર. ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, દેશવિધિ, સર્વવિધિ. તો બોલો, ઔપસમિક ભાવના બે ભેદ, સમ્યક્ત્વ ચારિત્ર, સાહિક ભાવના નવ ભેદ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, સાહિક સમ્યક્ત્વ, યથાખ્યાત ચારિત્ર અને પાંચ લબ્ધિ.
અઢાર ભેદ, અઢાર ભેદ કીધા, દેશવિરતી ને સર્વવિરતિ લીધું, તો અવિરતિ કેમ ન લીધું?
અવિરતિ તો મોનીના ઉદય થી આવે, ક્ષયોગ સમજી ના આવે. અવિરતિ એટલે શું? ત્યાગ નહીં, એટલે ભોગમાં જોડાવું. અવિરતિ ભોગમાં એટલે મોનીનો ઉદય કહેવાય.
બરાબર,
આ મોનીનો ક્ષયોગ સમ છે, મોની ને પાટલું કર્યું, હળવું કર્યું, તો સારો ના લગ લેવાનું મન થયું ને. સંસારમાં ખાવા પીવાની પૂરી સામગ્રી છે, શ્રદ્ધા હામિલ કરવાનું મન થયું એટલે મોને તોડ્યો કહેવાય. અને આવી રીતે તો મોને પોષ્યો એ તો અવદયિક ભાવમાં આવે.
ચોથે ગુણ થાણે સમ્યક દર્શન તો છે, બરોબર,
સમ્યક તો છે, પણ ખાણી પીણી નો ભોગ બધા
ઓછું કરવાની વાત છે.
હા, એ ઓછો કરવાનો, ઓછો કરવાનો સર્વસમ કહેવાય, અને હોય એને રાખો એ અવિધિ કહેવાય.
એટલે તો પછી તમે જયારે પણ સમ્યક દર્શન થાય એ તો આપણે ઉપસમ થી જ આવશે ને.
હા, ભલે ઉપસમ થી આવે, એના ભેગો ત્યાગ હોય એવો નિયમ નહીં. એટલે ત્યાગ ના હોય તો ચોથો ગુણ થાય અવિધિ,
બરાબર.
અને ત્યાગ હોય તો ત્યાગ ના કારણે પાંચમું છઠ્ઠું, સમ્યક ના કારણે નહીં,
બરાબર,
ત્યાગ ના કારણે.
એટલે શરૂઆત ઉપસમ થી થાય, પણ પછી એમાંથી
ત્યાગી બને,
ત્યાગી બની શકે.
તમે શું કીધા?
તમે હમણાં આંબેલ ની વાત કરી, તો આંબેલ ની તો ખરેખર તો આપણે આપણા મોહને ઓછો કરવા માટે, આપણા રસનો ત્યાગ કરવા માટે આપણે આંબેલ કરીએ. પણ ત્યાં બેઠા પછી એક કામ કરો કે આ નથી ભાવતું કે મને ઇડલી કરી નાખો કે ઢોસા કરી નાખો, એ તો આપણો મોજ વધારે ન થઈ.
છતાં આપણે નવા નવા જોડાયા હોઈએ તો પ્રેક્ટિસ થોડી રાખીએ તો કદાચ મૂળ માર્ગ ઉપર આવી શકીએ. એમાં ઢોસા કરી આપવામાં ખોટું નથી, એ છૂટો હોત ને જેવું સ્વાદ વાળું ખાવત એવું તો નથી ખાતું. એટલો રસ્તો ત્યાગ્યો ને, હવે એને રોજ રસવાળી વસ્તુ ખાધી હોય અને એકદમ દુઃખી વસ્તુ ના એ ભાવે, તો આપણે એને એના ઉપર ચડાવવો હોય તો પગથિયે તો જોઈએ ને. આ પગથિયા એટલે આપણે એની ટીકા નહીં કરવાની, પણ આપણે એને ગરમ કરી આપવાનું અને એ રીતે આંબીલમાં ચડાવવાનું ધીરે ધીરે. શ્રેષ્ઠ આંબીલ ક્યાંથી? એનું ઊંચું આંબીલ એનું નથી, પણ ઊંચા આંબીલ ઉપર ચડવાનો આ રસ્તો છે. આપણે નથી કરતા, હાથ સ્વાદ ખાઈએ એના કરતા સારો છે. અને બાળક હોય આપણો ઘરનો તો ચડતો હોય એને કરી આપવાનું, સામાન્ય ભવિષ્યમાં ઉપર ચડે માટે. બેઠો બરાબર? કઈ બોલો. ઔપસમી ભાવના બે ભેદ, સાહેબ ભાવના નવ ભેદ, સૌપસમના 18 ભેદ, બરોબર. હવે હું તમને ઔદયિક ભાવના ભેદ સમજાવું છું. ઔદયિક શબ્દ ઉદય ઉપરથી બન્યો, કર્મ નો ઉદય એ બધો ઔદયિક ભાવ. તમે સુખી થયા, દુઃખી થયા, રૂપાળું શરીર મળ્યું, કદરૂપું મળ્યું, બોલો કોડ નીકળ્યો કે વાંકા ચોકડા અંગો બન્યા, બધું ઔદયિક ભાવ. કર્મના જેટલા ભેદ એટલા ઔદયિક ભાવના ભેદ. કોઈ બેડા થયા, બોબડા થયા, લુલા થયા, લંગડા થયા, રૂપાળા થયા, કદરૂપા થયા, બધું કર્મના ઉદયથી થયું નહીં. તો જેટલી સંસારમાં ચિત્ર વિચિત્રતા છે એમની કર્મના ઉદયથી છે, એટલે એટલા ભેદ પડે. બોલો એટલા? પણ એટલા બધા ભેદ તો આપણે સમજી શકીએ નહીં, એટલે અમે એકવી ભેદ સમજાયા છે. એટલા ભેદ? એકવી ભેદ. ખરો સૂત્ર જો, કર્મના ઉદય ની વાત ચાલો. બોલો, આપણે દેવ બન્યા, મનુષ્ય બન્યા, ચેન્જ બન્યા કે નારકી બન્યા? નાકના આયુષ થી બન્યા ને,
બરાબર.
મનુષ્યના આયુષ થી મનુ બન્યા ને,
બરાબર.
આયુષ કર્મ ઉદય, સાર ગતિ સૌથી પહેલી. કોઈ તમે દેવ થયા, અહીંથી દેવમાં ગયા, હું દેવ આયુષ નો ઉદય થયો ને,
બરાબર.
દેવ પણ હું, નારકી પણ હું, ચેન્જ પણ હું, મનુષ્ય પણ હું, સારી. પછી ગતિ બી શું લખીએ? ચારક થાય, ક્રોધ માન માયા ને લો, એમાં કર્મ નો ઉદય આવે ને. ઘણા વાર નથી બોલતા, મારે બોલવું નતું, પણ મારું ક્રોધ એવો આવેશમાં આવી ગયો, બોલાઈ ગયું. આમ ઘણું બોલીએ એટલે ક્રોધ ના ઉદય થી આવેશ આવ્યો, માન ના ઉદય થી અભિમાન આવ્યું, માયા ના ઉદય થી કપટ બુદ્ધિ આવી,
બરાબર.
એટલે ચારક થાય, ચાર ગતિ. હવે જન્મે ત્યારે પુરુષ આકારે શરીર મળ્યું, સ્ત્રી આકારે શરીર મળ્યું કે નપુસ્તક આકારે શરીર મળ્યું? ભેદ નો ઉદય ખરો કે નહીં? અને ગયા ભાવમાં ભેદ બાંધીને આવે તો આવું શરીર મળ્યું ને. ત્રણ વેદ ઔદયિક ભાવ. એમાં કઈ કર્મ દબાયેલું નથી,
કર્મ
બાજુ છે, હૃદય માં આવ્યું.
એટલે જેને હા
ત્રણલિંગ હવે ધીમે ધીમે એક કરી દઈશું, ચિંતા નહીં કરો. દેવકો લિંગ કો બધું કહે છે, એટલે ચાર કસ ગતિ, ચાર કસાય અને ત્રણ લિંગ. બોલવા
મિથ્યા દર્શન
હવે બધું એક એક આવે છે. મિથ્યા દર્શન જે મિથ્યા થી થયો જીવ, મિથ્યાત્વ ઉદય સમ્યક્ત્વ માં હતો એમાં મિથ્યાત્વ ઉદય થયો એટલે ભગવાન ના ધ્રુવરા રૂચિ થઈ, એ પણ ઔદયિક ભાવ. મોહ નો ઉદય થયો એટલે મિથ્યાત્વ બન્યો. એક ભેદ,
અજ્ઞાન,
અજ્ઞાન જ્ઞાનાવણી નો ઉદય. આખો દાડો ગોખીએ તો યાદ ના રે, શું જવાબ આપો? ઔદયિક ભાવ. લોકો આપણને સમજાવે છતાં આપણી બુદ્ધિઓમાં બે નહીં, જ્ઞાનાવણી નો ઉદય. એટલે અજ્ઞાન, અસંયમ એટલે અવિદ્ય. હમણાં આવ્યું સંયમ નહીં, ત્યાગ નહીં, મોહની નો ઉદય. એક વસ્તુ છોડવાનું મન ના થાય, ખ્યાલો ખ્યાલો, ત્યાગ કરવાનું મન જ ના થાય. કંદમૂળ હોય, માંસાહાર હોય, રાત્રિ ભોજન હોય, તો કોઈ છોડવા મન થાય. ક્યારેક ખાવું પડે તો, ક્યારેક કરવું પડે તો, એમ બના નીચે જીવ છૂટો જ રહે. મોહની નો ઉદય, અસિદ્ધત્વ. આપણે સંસારમાં છીએ, મોક્ષે નથી ગયા, એ સિદ્ધ પણ નથી મળ્યું. કર્મ નો ઉદય, આઠ કર્મ નો ઉદય, તો જ મોક્ષ નથી ગયા ને. હવે છ લેશિયા, કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોર લેશિયા, તે જ પદ્મ. આપણે બહુ આવેશ આવે કોઈના ઉપર, કૃષ્ણ કાપોર કહેવાય ને, અને ઓછો આવેશ હોય તો તે જ પદ્મ શુક્લ કહેવાય. મોટો આવે છે મોહની કર્મ ઉદય, નામ કર્મ ઉદય. થોડો આવેશ આવ્યો ને, કોઈ આપણું માન અપમાન કર્યું તો આપણે આવેશમાં આવી ગયા. મોટું એટલો અભિમાન હતું તો, એટલે છ લીધ્યા. ગણો કેટલા થયા?
એકવીસ થઈ ગયા.
ના થયા જ ના, અને આગળ કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ શુક્લ. રેગી લખવી, તેજો પદ્મ શુક્લ. ફરી બોલો ભાઈ, સારગતિ, સારકસાય, આઠ ને ત્રણ લિંગ, અગિયાર ને છ
લેશિયા,
અગિયાર છો સત્તર, ચારી એક આયા, અસિદ્ધત્વ, એ બધું અજ્ઞાન પણ ચાર એક એક
આયા.
એકવીસ ઔદયિક ભાવના ભેદ. એટલે કર્મ નો ઉદય આવવાથી આવા દુર્ગુણ આવે, આ કર્મ ના ક્ષયથી ના આવે. કેવો જ્ઞાન? કર્મ ના ક્ષયથી આવે. અને અજ્ઞાની પણ, મૂર્ખાપણું, લુચ્છાપણું, એ મોહ ના ઉદયથી આવે, અજ્ઞાન ઉદયથી આવે. હવે નહીં, એટલે ઔદયિક ભાવના ભેદ. એકવીસ ભેદ કેટલા? ફરી બોલો, ઔપચારિક ભાવના બે ભેદ. બોલો, ક્ષાયિક ભાવના નવ ભેદ, ક્ષયોપમ ભાવના અઢાર ભેદ, ઔદયિક ભાવના એકવીસ. આ ચારે કર્મ ની સાથે સંબંધ વાળા. બોલો, કર્મ ની સાથે, કર્મ તોડવાથી આવે તો ક્ષાયિક, કર્મ દબાવવાથી આવે તો ઔપચારિક, કર્મ ને હરવું કરવાથી આવે તો ક્ષયોપસ, અને કર્મ નો ઉદય થવાથી આવે ઔદયિક. હવે પાંચમો ભાવ એવો છે કે જેમાં કર્મ નો સંબંધ નથી. કર્મ નો
સંબંધ નથી. આ જે તમે જે લઈ રહ્યા છો એમાં ક્યાંય દિગંબર સતંબર નો ડિફરન્સ નથી?
હવે જો મને બહુ દિગંબર નો બનતા હોય મતભેદ નથી, 99% બહુ અભ્યાસ નથી એનો, કદાચ કોઈ હોય તો ખ્યાલ નથી. એક જ સખું છે,
અસિદ્ધત્વ કીધું, એમાં બધા કર્મ નો ઉદય લેવાનો કે ખાલી
બધા?
તેરમા ગુણસ્થાને એમ કીધું કે અસિદ્ધત્વ છે પણ ત્યાં અઘાતી કર્મ નો ઉદય નથી.
અઘાતી નો ઉદય જે છે ને, હા, એટલે અસિદ્ધત્વ કીધું. સિદ્ધત્વ ક્યારે આવે? આખે કર્મ જાય તારે. હવે હું જે સમજાવું છું એમાં કર્મ કારણ નહીં આવે. બોલો,
કર્મ કારણ
વસ્તુ નો સહજ સ્વભાવ.
વસ્તુનો સહજ સ્વભાવ.
સ્વભાવી જેમ ધારો કે તમારો આત્મા જીવ બન્યો અને આ શરીર ભૂતગલ બન્યું, એનું શું કારણ? ભૂતગલ ને જીવ પણ કેમ ના આવ્યું અને આપણે જીવને જળ પણ કેમ ના આવ્યું?
બરાબર,
વસ્તુઓના દીધી આવી છે જ, એમાં આપણા બુદ્ધિ ગ્રોથ જોડે નહીં કઈ. એમ તમારું કહ્યું આ જળ વસ્તુ છે એ ચેતન કેમ ના બની?
સ્વભાવ
છે એટલે સ્વભાવ શબ્દ આવ્યો ને, એ રીતે જીવ છે એ જળ કેમ ના બન્યો? ચેતન શું કામ બન્યો? બન્યો હોય તો ને છે જ, બોલો બન્યો જ નથી, છે જ. અને પૈડાનિક ભાવ વસ્તુનો તથા સ્વભાવ. હવે જીવમાં પણ કોઈ ભવ્ય,
કોઈ ભવ્ય,
કોઈ
અભવ્ય.
તો અભવ્ય અભવ્ય શું કામ બન્યો?
છે જ એવો.
ભવ્ય ભવ્ય શું કામ બન્યો? છે જ. અભવ્ય હોય ને ભવ્ય બન્યો હોય, બોલો. પેલા અભવ્ય પછી ભવ્ય બન્યો હોય તો પૂછવામાં આવે કેમ બન્યો. એટલે પેલા ભવ્ય પછી અભવ્ય બન્યો હોય તો એને શું કર્યું એટલે અભવ્ય થયો એવું પૂછાય? એવું તો છે નહીં. એટલે જેમાં કોઈ બુદ્ધિ ચાલે નહીં, તર્ક ચાલે નહીં, વસ્તુનો સહજ સ્વભાવ. દૂધ અને દહીં બે ખાવા લાયક પદાર્થ છે, પણ દૂધ કાયમ મોડું હોય, દહીં કાયમ ખાટું હોય. હવે આમ કેમ? આ નામ પરિણામિક ભાવે નહીં જતું. જેમાં આપણી બુદ્ધિ કોઈ ચાલે નહીં, તર્ક કરાય નહીં, વસ્તુનું આવું સ્વરૂપ, એનું નામ અવદૈહિક ભાવ. આ ભૂમિમાંથી ઘઉં એ પાકે, બાજરી એ પાકે, અને મરચા એ પાકે, અને શેરડી એ પાકે. શેરડી મીઠી નીકળે, મરચા તીખા નીકળે, અને ઘઉં ને બાજરી મોળા થાય એટલે સ્વાદ વિના ના. હવે આવું કેમ? છેલ્લે જ્યાં સ્વભાવ જવાબ આપવો પડે એ બધો પરિણામી ભાવ. વસ્તુનો આવો સ્વભાવ એમ જાણ. એ પરિણામ ભાવ તો ઘણા ભેદ પડે, પણ એમને ત્રણ ભેદ સમજાયા છે. કેટલા? જેમ આપણા જીવમાં જીવપણું, ભવ્યપણું, અભવ્યપણું, ત્રણ સમજાયા છે. બાકીના પછી આદિ શબ્દ લખી દીધો, વિગેરે સમજી લેવું. જે વસ્તુમાં સહજ સ્વરૂપ છે, સ્વાભાવિક કર્મથી કરેલું નથી, એ બધું પરિણામી ભાવ. કોઈ એમ કે સૂરજ ઉપર ચાલે રોજ આટલો આમથી આમ, અને પૃથ્વી નીચે આવું કેમ? પૃથ્વી ઉપર ને સૂર્ય નીચે કેમ નહીં? બરાબર, બરોબર. પરિણામી ભાવ દેવલોકના દેવો ઉપર નાકી નીચે આવું શું કામ બનાવ્યું? નાકી ઉપર દેવો નીચે કેમ નહીં? બનાવ્યું હોય તો ને પણ સ્વભાવથી શબ્દ બોલો છો એ પરિણામી ભાવ. એમ સમજો જેમાં કોઈ તર્ક કારણ નથી, વસ્તુનું આવું સહજ સ્વરૂપ. એટલે આમ તો એના ઘણા ભેદ પડે, અહીંયા ત્રણ પાડ્યા છે. એક ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ.
ત્રણ ભેદ
જો કાઢો. જીવમાં રહેલું જીવત્વ, એમાં ભવ્યમાં રહેલું ભવ્યત્વ અને અભવ્યમાં રહેલું અભવ્યત્વ.
બરાબર.
આદિ શબ્દ લખ્યો છે, આદિ ગામ બધું સમજી લેવું.
બીજા
પણ એ બે છે, પણ એ બીજા અહીંયા અત્યારે મૂળ માનથી લખ્યા. પણ તમને જ્યાં તર્ક ના મળે, બોલો,
તર્ક ના મળે
અને સ્વભાવ જવાબ આપવો પડે, ત્યાં આગોઠવી દેવાનું. કોઈ બધી શેરડી મીઠી જ હોય, લીમડો કડવો જ હોય, આવું કેમ? બોલો. હવે પરિણામી ભાવ હું આવડી ગયું તમને. જ્યાં જવાબ ના મળે ત્યાં પરિણામી ભાવ નહીં એમ કરું. એટલે એને ત્રણ ભેદ લખ્યા છે. ભાવ એટલે વસ્તુનું સ્વરૂપ. કેટલું સ્વરૂપ એવું છે, કર્મના ક્ષયથી આવે, કર્મના ઉદયથી આવે, કર્મના ઉપસમથી આવે, કે કર્મને ક્ષરણ સમજી આવે. જે કર્મની અપેક્ષા એ સ્વરૂપ આવે, જીવમાં જ આવે. એટલે ઔપસમિક ભાવ, સાયોપસમિક ભાવ, સાયિક ભાવ, અને ઔદેહિક ભાવ, આ ચાર ભાવો કર્મની અપેક્ષા વાળા, અને એના કારણે જીવમાં જ હોય. એમાં ઉપસમી ભાવના બે ભેદ બોલતા રહો, સાહેબ ભાવના નવ ભેદ, સૌપસમ ભાવના અઢાર ભેદ, ઔદેહિક ભાવના એકવીસ ભેદ, અને પાંચમો પારિણામિક ભાવ, વસ્તુનું સ્વસ્વભાવ, વસ્તુનું સ્વાભાવિક સ્વરૂપ, જેમાં આપણી બુદ્ધિ ચાલે નહીં, તર્ક ચાલે નહીં, વસ્તુ જ આવી હોય, એ પારિણામિક ભાવના. આમ તો ઘણા ભેદ થાય, અહીં એમને ત્રણ સમજાયા, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જાણો ભાઈ આદિ શુદ્ધ લખીને બીજા સમજી દેવા, જે ત્રણ સમજવા આપણે બેઠું. આમ પાંચ ભાવ છે. હવે ચોથા કર્મગ્રંથમાં આ પાંચ ભાવના ઘણા ભાંગા પાડ્યા છે, જેમ આપણને આજે સૌપ્રથમ ભાવ છે, ઔદેહિક ભાવ છે, પારિણામિક ભાવ છે, ત્રણ છે ત્રિસંયોગી ભાગો,
ત્રિસંયોગી
ત્રણ નો સંયોગ, આંખથી જોવાની, કાનની સાંભળવાની આપણી શક્તિ ખુલ્લી છે, એ લોકો નાના વણીનો સૌપ્રથમ બરોબર નહીં કહો, મનુષ્ય પણ ઉમળ્યું, પાંચ ઇન્દ્રિયો મળી, એ ઔદેહિક ભાવ
બરાબર,
મનુષાયુષ નો ઉદય, અને મોક્ષે જવાની તાલાવેલી છે, એટલે ભવ્ય પણ કલ્પનાઓ ભાઈ, પાંચ ભાવ થયા ને, ત્રણ ભાવ ઔદૈહિક, સાયોપસમિક અને પારિણામિક, ત્રણ ભાવ છે. એવી રીતે ક્ષણિક મહારાજાને ચાર ભાવ, સમ્યક્ત્વ ક્ષાયિક ભાવનું છે ને, એટલે ક્ષાયિક સમ્યક્ત્વ, એમને આંખ કાન નાક થી જોવાની શક્તિ છે, એ ક્ષયોપસમ ભાવ, નરકપણું છે એ ઔદૈહિક ભાવ, અને મોક્ષી જવાના છે ભવ્યપણું પરિણામી ભાવ. કોઈને ત્રણ હોય, કોઈને ચાર હોય, કોઈને પાંચ હોય, કોઈને બે હોય, મોક્ષના જીવને બે ભાવ, મોક્ષના જીવનો એક પરિણામી ભાવ અને ક્ષાયિક ભાવ, કેવું નામ ખરું નહીં, એટલે ક્ષાયિક અને પારિણામિક ભાવ, સમજાણું, એમાં જોડકા બનાવીને ભાગા પાડ્યા છે.
પંડિતજી, મોક્ષ જવાના જીવને ઉદય ભાવ તો હોય જ,
એ તો અહીંયા હોય ત્યારે હોય, આ મોક્ષમાં ગયેલા ની વાત કરું, ભાગા હસી ભગવાન એની વાત કરું, એને બે ભાવ, ક્ષાયિક ને ઉદય, કથામાં છે ખય પરિણામી સિદ્ધા, સિદ્ધ ભગવાન તો ક્ષાયિક ને પાણી બે ભાવ વાળા, કર્મ નો ક્ષય કર્યો છે, એ કેવો જ્ઞાન કેવો દર્શન છે એમનામાં, એ ક્ષાયિક ભાવ, અને જીવ પણ છે, ભવ્ય પણ છે, ખુદ મુખ્ય ગયા, એ પરિણામી ભાવ, ઔદૈહિક નથી, ઔપસમિક નથી, બોલો, ક્ષયોપસમિક નથી, ખરું નહી, પેલા ગુંઠાણે ત્રણ ભાવ, ચોથે ગુંઠાણે પણ ત્રણ ભાવ, પણ ચોથા ગુંઠાણે ખાઈ સમેત તો ચાર ભાવ, અથવા ઉપસમ સમેત તો ચાર ભાવ, સમજાણું, અને ખાઈ સમેત તો હોય, અને ઉપસમ શ્રેણી માંડે મોક્ષે જવાનું ન હોય ત્યારે તો પાંચ ભાવ, સમ્યક તો ઉપસમ ભાવનું, શ્રેણી માણી લે, શ્રેણી માણી ઉપસમ ભાવ, સમ્યક તો ખાઈ ભાવનું, અને આ જ્ઞાન છે ખરો ઉપસમ ભાવનું, અને આગળ ઊંચો ચડ્યો ભવ્ય છે પરિણામી ભાવ, પાંચે ભાવ હોય, ક્યાંક પાંચ ભાવ હોય, ક્યાંક ચાર ભાવ હોય, ક્યાંક ત્રણ ભાવ હોય, આવું બધું ભાંગા પડે એના, સમજાણું
બરોબર,
બોલું ફરીજી.
પંડિતજી, આ જે અભવ્ય જીવ છે એને પણ આ બધા એ આ બધા શાસ્ત્રો ને બધું ચડે ખરા જ્ઞાનો
ચડે, એટલે જ્ઞાનો ક્ષયોપસમ ભાવ હોય, પછી મોની નો ઉપસમ ભાવ હોય થોડો ઘણો, બાકી તીવ્ર ના હોય, પણ ક્ષયોપસમ ભાવ હોય, ઔદૈહિક ભાવ હોય, બોલો, મનુષ્ય ભાવ મળે, દેવ ભાવ મળે, નારકી નો ભાવ મળે, ઔદૈહિક ભાવ, અને અભવ્ય પણ છે પારિણામિક ભાવ, ત્રણ ભાવ હોય, ઉપસમ ક્ષાયિક ના હોય, મતિ જ્ઞાનાવરણી, શુદ્ધ જ્ઞાનાવરણી, બે કર્મ નો ક્ષયોપસમ ભાવ હોય, અને કુકર અવધિ જ્ઞાન નો ક્ષયોપસમ ભાવ હોય,
એવા જીવ મળી નવમી ગ્રેડ સુધી જાય,
હોય એમાં શું, હવે પણ જીવ નું સ્વરૂપ છે કે બાદલ સાધન નથી,
એ ઉપર રીતે ચેલાજ કરે.
એનામાં અભવ્ય પણ છે પારિણામિક ભાવ, અને બે લોકમાં જાય છે દેહનું આયુષ્ય બાજુ ઉદયિક ભાવ, અને અવધિ જ્ઞાન થયું ભાવના કારણે ક્ષયોપસમ ભાવ. ત્રણ ભાવો હોય, ક્ષયોપસમ, અવધિક ને પારિણામિક. સમજાવું, કુલ પાંચ ભાવ સમજાયા. ચોથા કર્મકલમાં પણ આ છે વિષય પાંચ ભાવનો, જો તત્વાર્થમાં જેવો એમને બધા ભાંગા કર્યા છે. આમ ઔદયિક હોય ત્યારે પ્રાણમિક હોય, ક્ષયોપસમ હોય, એક જ્ઞાને બીજા જોડી, ત્રીજી જોડી એમ જોડી કરી જોઈ. ખરાયો, બે ભેગા હોય ભાવ એ દ્વિસંયોગી ભાંગા, ત્રણ ભેગા હોય તો ત્રિસંયોગી ભાંગા, ત્રણ ભાંગા બનાયા છે. એમ સ્વરૂપ આનું આજ આપણને આજે બધાને મને તમને ત્રણ ભાવ છે, એક ક્ષયોપસમિક ભાવ, ઔદયિક ભાવ, પારાયણ ભાવ. જેટલું જ્ઞાન તમને મને બધા વર્તે છે ક્ષયોપસમ ભાવ. માનવપણું છે, પાંચ ઇન્દ્રિયો છે, આ બધું ઔદયિક ભાવ, મનસાઈનો ઉદય, અને મોક્ષે જવાની તાલાવેલી છે પારિણામિક ભાવ.
એ જે તાલાવેલી જે તમે વાત કરો છો એ જીવની અંદર તમે કઈ રીતે જોઈ શકો?
આ કલ્પના આપણે
કેવાના
છે કે મોહ ની કર્મ થી નિવૃત્તિ લે છે કે નહીં? એવું નથી, ભાવના હોય, સંજોગ વિપરીત હોય તો એક વાર નીકળી ના શકે કે મોહ ને જીતી ના શકે, પણ મારો ક્યારે આમાંથી ઉદ્ધાર થાય એવી ભાવના હોય એવું બને? ઘર સંસારમાં હોય એને દિશા લેવાનો ભાવ હોય એવું ના બને? કઈ
બને
બને એવું હોય ના બને? હવે હું સામે ઓગે ઓગે કઉ છું.
અભવ્ય જીવ હોય એ કેવી રીતે
એ દીક્ષા લે ખરો, પણ મોક્ષે જવાની ઈચ્છાથી નહીં. દીક્ષા લીધી હશે, હારી પાડી હશે તો ઊંચો દેહ લોક મળશે.
ના
બસ બે ભૈયા જો હોય જ્ઞાન ગર્ભિત નહીં. દીક્ષા લે ખરો, પાડે ખરો, પણ દેવ લોકમાં જવાની ઈચ્છા હોય, ભોગ સુખો લેવા હોય, એ ભોગ સુખોની દ્રષ્ટિએ એ ત્યાગી બને. મારા સાહેબ નું સામાન્ય થતું હોય, માન સન્માન થતું હોય, આપણે હારે સાધુ થઈએ તો આવું માન સન્માન મને મળે તો મરી જાય એમ. અમે અહીંયા કોઈ ભાવ ના પૂછો ઘરમાં,
બરાબર છે,
સાધુ થાય
એની એવી યોગ્યતા નહીં કે એની એટલી યોગ્યતા નહીં. એ જીવ એમ કે નવમી ગ્રેડ જાય એટલે
એ સાધુ પણ પાડે, સારામાં સારું પાડે, માત્ર મનના પરિણામમાં જ મોક્ષ ની રૂચિ ના હોય. મોક્ષ ની રૂચિ ના હોય, રૂચિ સંસારની હોય. ઘણી વાર આપણે આપણું સારું દેખાય અને લોકો આપણા વખાણ કરે એટલે આપણે કોક કોક કામ કરતા હોઈએ, એવું બને? મોત અંદર બેઠેલો હોય ઘણો જોરમાં તો જ આવી બુદ્ધિ થાય ને ભાઈ. બોલો સાહેબ.
સાચી છૂટવાની જિજ્ઞાસા વગર બધું.
હા, સાચી છૂટવાની જિજ્ઞાસા એ ભવ્ય પણ
સમજી ગયા.
હવે સાચી કોને કેવી, ખોટી કોને કેવી, એ છેલ્લે પાછું જ્ઞાની ઉપર મૂકવું પડે. એટલે આપણને શું લાગે, આપણી બધી ભાવના સાચી અને બીજાની ભાવના ગપ્પી દાસ લાગે.
પંડિત, ચોથા ગોંઠાણે કોઈ બી જીવ આવે એટલે એને ઉપસમ કરીને જ પોતે એ જીવ ચોથે આવ્યો, તો એ ગોંઠાણા એને કેટલા ભાવે?
ઉપસમ સમય તો પામે એને ભાવ તો ભાઈ પછી પચાય હોય.
ના ના ના, પણ એને કેટલા ભાવ?
ભાવ ઉપસમ સમય તો પામ્યો ને ચાર ભાવ, એક સમય તો પામ્યો ઉપસમ ભાવ, જ્ઞાન થોડું ઘણું પણ હોય ક્ષયોપસમ ભાવ, મનુષ્યપણું છે ઔદયિક ભાવ, અને ભવ્યપણું છે પારિણામિક ભાવ.
અને તમે જે કીધું કે એક જીવ 2000 સાગરના જે ચક્કર ની અંદર 4 વખત શ્રેણી ચડે અને 5 વખત સમ્યક
પામી
શકે પામી શકે
બરાબર.
તો એટલે એ જો એ પાંચ માં જેનો ઉદ્ધાર થઈ જવો જોઈએ કે જો
પાંચ વાર પામ્યા પછી એ જે નિયમા મોક્ષે જાય 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 નીચે ના આવે, કેમ કે સમ્યક તો પામેલો છે એટલે મોક્ષે જવાનો જ છે. હા, શનિ માં ચાર વાર ચડાય, બધા ના ચડાય, એટલે પછી ચાર વાર ઉપસંગણી ચડ્યો હોય ને પડ્યો હોય પછી ભલે એક બે ભાવમાં પણ નિયમમાં મોક્ષે જાય, ઈચ્છા કે પછી બહુ ના જાય. આ સમ્યક તો પામેલો જીવ છે ને
એટલે અર્ધ ભૂતકલ પરાવર્તનમાં એનો નિકાલ થઈ જાય,
થઈ જ જાય. સમ્યક તો આવ્યું એટલે અર્ધ ભૂતમાં નિકાલ થઈ જ જાય. જે અભવ્ય હોય, બોલો,
અભવ્ય હોય,
મોક્ષ જવાની યોગ્ય ના હોય એ આવું ઉપસમ સમ્યક તો પામે નહીં, ક્ષય પામે નહીં, ક્ષયોપસમ સમ્યક તો પામે નહીં, જ્ઞાન પામે, બુદ્ધિ થી જ્ઞાન મળે, મતી શું બોલો,
મતી શું મળે
પણ સમ્યક તો ના મળે, કેમ કે સમ્યક તો પામે એ નિયમ અર્ધ પામે. હા, આ મુખ જવાનું નથી,
નવમી ગ્રહ છે ને પાછું પડવું જ પડે
જ્યાં જાય ત્યાં, પણ ગુંઠાનું પહેલું જ રે
વિદ્યાર્થી જ રે.
બોલો, ચડે એવો વૈરાગ ના હોય,
પણ
કોઈ થોડા બે શબ્દો કીધે સમજાવું વૈરાગ આવ્યો, પણ એ વૈરાગ ચડાવે એવો એનો વૈરાગ ના હોય, ઊંચે ચડાવે જીવને, એટલે ટૂંકો હશે લોકો એનો વૈરાગ એવો તીવ્ર ના હોય. એ જીવ પડે પડે ને પડે મિથ્યાથી જ રે. બધું પાંચ ભાવ તત્વાર્થા જીગમ સૂત્ર બીજો અધ્યાય અને પેલા સૂત્ર થી હાથ સૂત્ર માં આ બધું લખ્યું છે. પાંચે પાંચ ભાવ બીજો વિષય ચોથા કર્મગ્રંથમાં, એમાં પણ આ પાંચ ભાવ નું સ્વરૂપ છે. સરસ સિદ્ધિ એનું નામ કર્મગ્રંથ નું, છાસી ગાથા વાળો, સમજાવ. આગમોમાં છે આપડે ભણ્યા નથી.
પંડિતજી, આની અંદર તમે ગયા વર્ષે આવેલા ત્યારે સંક્રમણની વાત કરેલી, તો જે જીવને આમાં જે ચડતો હોય એ સંક્રમણ કરવું ન પડે, એને મેરેજ થતું જાય.
એ તો આવા જે વિચારો સારા આવ્યા હોય તો અશુભ કર્મ શુભમાં સંક્રમ થાય, અને પડતા વિચાર આવ્યા હોય તો શુભ નો અશુભમાં સંક્રમ થાય.
પણ જીવને જે આ તરફ જવાનું હોય તરફ, એને તો
પરિણામ એટલા સારા જોયે તો જ ઉપર જવાનું હોય ને, એ પરિણામ સારા આવ્યા કે નહીં એના હિસાબે સંક્રમ થયા કરે. સંક્રમ એ પણ એક જાતનું કરણ છે, અધ્યવસાય ના લીધે કર્મો નો અડલા બદલી થાય, અશુભ નું શુભ થાય, શુભ નું અશુભ થાય, એ સંક્રમ. લાંબુ બાજુઓને ટૂંકું થાય, ટૂંકું બાજુઓને લાંબુ થાય, એના ઉદ્વટના ને પોવટના, એ પણ જેમ જેમ જીવનો વિચારધારા બદલાતી જાય એમ અંદર ફેરફાર થયા કરે. હવે જોવું હોય તો કેવો નાઈ મેળવવું પડે, શું થાય
એ મળી જાય તો પછી પછી
સમજે કઈ જાય.
જોવું જ નથી પંડિતજી. આઠ કરણ કીધા છે, રાઈટ કરણ, આઠ એમાં અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૌથી પેલા યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, એને
પેલું બંધનકરણ,
બંધનકરણ,
બીજું સંક્રમણકરણ,
ક્યાંય આપતું નથી
લખો, બંધનકરણ, બીજું સંક્રમણકરણ, ત્રીજું ઉદ્વટનાકરણ, ચોથું અપવટનાકરણ, પાંચમું ઉદીર્ણાકરણ. તમારા ઘરે જે હું લખું છું એ ઉદીર્ણાકરણ છે, ચાર લખ્યા છે એટલે લખું છું ઉદીર્ણાકરણ. પછી છઠ્ઠું આવ્યું ને ઉપસમનાકરણ,
ઉપસમનાકરણ એટલે આજે ઉપસમ થાય,
દબાવવું,
ઉપસમ સમય ઉત્પન્ન થયું એ ઉપસમકરણ, રાઈટ,
ઉપસમનાકરણ. પછી સાતમું નિધ્ધતીકરણ, પતિ
ગયો
બીજો
આવે છે
અને આઠમું નિકાચના કર્મ. આઠે કરણ છે આત્માના વીરથી કર્મોમાં થતા ફેરફાર. એ કમપેઢીનો આ વિષય છે. કમપેઢી જે આપણે લખીએ છીએ ત્યારે એમાં આઠ કરણનું સ્વરૂપ છે. લાઈન સર બંધન કરણની 111 ગાથા છે, સંક્રમણ કરણની 102 ગાથા છે, 100 ગાથાઓ છે બધાની. ઉદ્વતના પોતાની થોડી છે
આટલી ગાથાઓ.
હા, અને ઉદિનાકરની લગભગ 88-87 યોગી ગાથા છે. 90 અંદર એ જો ઉપસંગ નાની છે, મને આંકડો યાદ નથી. બધાની 80-90 ગાથા છે. કુલ 600-700 કર્ણ જ છે. 600 કર્મગ્રંથ જુદો, આ કર્ણનું જ વર્ણન. એનું નામ કમપેઢી. ઠાકુર નામ કમપેઢી, સાસુ નામ કર્મ પ્રકૃતિ. એનું મૂળ નામ એક જ છે, કર્મ પ્રકૃતિ અને કમપેઢી. એમાં આઠ કર્ણનું વર્ણન છે. અને આઠ કર્ણ પૂરા થઈ જાય એમાં પછી ઉદય ને સત્તાનું વર્ણન છે. એની પછી એ ગ્રંથ લગભગ 700-800 ગાથાનું વર્ણન છે.
અને
ઉદ્વલના
અને
ઉદયના
એ બંને એક જ.
ઉદ્વલના એ શંકરના પેટા ભેદ. સંક્રમણ કરણ આવ્યું બીજું
સંક્રમણ,
સંક્રમણના આઠ ભેદ. ઉદ્વલના સંક્રમ, ગુણ સંક્રમ, વિદ્યા સંક્રમ, યથાપુરુષ સંક્રમ, આ બધા શંકરના પેટા ભેદ છે.
તો આપના કર્મગ્રંથમાં ઉદ્વલ ના આવે
છે એ મિથ્યાત્વ ને જયારે જે સમ્યક્ત્વ પામીને પડીને પહેલે જાય
એને ઉદ્વલ ના કરે.
સમ્યક્ત્વ મુનિ મિશ્ર મુનિ છે જે એને મિથ્યાત્વ મુનિમાં ઠલવી નાખે એ ઉદ્વલ ના થઈ ને.
બરાબર.
સમ્યક્ત્વ મુનિ મિશ્ર મુનિ સત્તામાં આવી એને પાછી મિથ્યાત્વમાં રૂપાંતર કરે એટલે સંક્રમ કર્યો ને એ કર્મે બીજામાં નાખ્યું. સમ્યક્ત્વ મુનિ મિશ્રમોની બેને આજે મિથ્યાત્વ જાય ત્યારે મિથ્યાત્વ મુનિમાં ઠલવે એ સંક્રમ કહેવાય. ઉદ્વલા સંક્રમ. સંક્રમ આવા પિતા ભેદ છે બહુ. સમજાણું યાદ રાખજો બધું તો બોલો.
બરાબર.
આ વર્ષે આ જ ગ્રંથ લખાય છે. અત્યારે ઉદિરા લખીએ છીએ આપણે તમારા ઘરે. સંગમ લખીને આવ્યો હું, ઓરલેન્ડો મૂકીને આવ્યો છું. વજન નહીં સેવન 300-400 પાના છે. સંગમગણ નું મોટું છે ને. સંક્રમણ ઉદ્વતના અપોના ત્રણ ગણ ભેગા કરે.
સંક્રમણ ઉદ્વતના અપોના
ઉદિરા ઘણો મોટો થશે
ચાર ભાગમાં. સાધુ ભણે, દાદીજી ભણે, સાધુ મહારાજ ભણે, સાધુ ભણે જેના અભ્યાસ નો રસ હોય ભણે. આપડે 6 કર્મગ્રંથ જેમ લખ્યા ને પ્રકાશિત કર્યા એમ હવે કમ પડી લખાય છે. એને 4 ભાગમાં બાદ પાડશું. મારી પાસે હું લઈ નથી આવ્યો છે ખરા. નહી નથી તમારા ભણના અહીંયા છે ને જોયો તો દેરાસરમાં
કીધું ને કે છઠ્ઠો મને કે છઠ્ઠો કર્મ ગ્રંથ ત્યારે લખાણો નતો.
યસ એવું એનું સપ્તિકા કર્મ ગ્રંથ એવું નામ છે. છઠ્ઠા 70 ગાથા બી મોડેલા. બસ બોલો બીજું કઈ.
જે સ્વરૂપ સમજ્યા શ્રી પરમ પુરુષ પ્રભુ સદ ગુરુ કરમ જ્ઞાન સુરમા દેહ सारे देश सा